તારીખ 11-10-1987, પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 156.
વિચિક્ષણ જીવને વિચારમાં મૂકે એવો પ્રશ્ન છે, એવી વાત છે. એ સ્વાનુભવ શું ચીજ છે?
જીવશાસ્ત્ર સંપૂર્ણમાં શું વધારે જરૂર?
સંપૂર્ણમાં પછી પૂરેપૂરો આવી ગયું, વધારે કઈ બાકી નહીં.
બરાબર, જીવ શાસન આવી ગયો, આખું જીવ શાસન આવી ગયું.
જ્યાં સ્વાનુભવ છે ત્યાં સંપૂર્ણ જીન શાસન છે એમ કહેવાય છે. સામાન્ય રીતે બાહ્ય દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિ જીવો બહારમાં ઉદા પ્રભાવના તત્વ પ્રચાર, દેવગુરુ શાસ્ત્ર સંબંધિત જે કાંઈ કાર્યો થાય છે એને જીવ શાસન માને છે. ખરેખર એ જીવ શાસન નથી. એવા કાર્યોમાં જ્ઞાનીઓની ઉપસ્થિતિ હોવાને લીધે અને જ્ઞાનીઓને તેવા દેવગુરુ શાસ્ત્રનો વિકલ્પ આવતો હોવાને લીધે વ્યવહારે તેને જીવ શાસન કહેવામાં આવે છે.
બરોબર,
તે પણ ક્યાં? કે જ્યાં જ્ઞાનીનો વિકલ્પ છે ત્યાં એ જીવ શાસન ખરેખર છે. પણ નિશ્ચય જીવ શાસન તો એમની સ્વાનુભૂતિ છે.
બરોબર,
જે સમસ્ત જીવ શાસન છે એનો સાર અહીંયા છે, સ્વાનુભવમાં છે.
બરોબર,
પછી અલ્પતા પૂર્ણતાનો ભેદ અહીંયા ગૌણ છે, અહીંયા જાતિ અપેક્ષા એ વિચાર છે.
જાતિ આવી ગઈ સીધી,
જાતિ અપેક્ષા છે. વિચારવા યોગ્ય પ્રશ્ન હતો એટલો છે કે જ્યારે આચાર્ય ભગવાન એમ કહે છે કે શુદ્ધાત્માની અનુભૂતિમાં સંપૂર્ણ જીવ શાસન છે ત્યારે જે બહારના કાર્યો છે એની પ્રધાનતા કે સ્વાનુભૂતિની પ્રધાનતા, આટલું વિચારવા યોગ્ય.
બરોબર,
અથવા જે સ્વાનુભૂતિયુક્ત સંપૂર્ણ જનશાસન જ્યાં છે એવું એવી હૈયાતી જ્યાં છે અને બીજા બારના કાર્યોની પણ હૈયાતી છે તો જનશાસન ક્યાં છે? બારના કાર્યોમાં જનશાસન છે કે સ્વાનુભવમાં જનશાસન છે? આ વાત વિચારવા યોગ્ય છે, નહીતર ભૂલ થાય એવું છે. સામાન્ય રીતે સમાજની મુખ્યતામાં સ્વાનુભવ અથવા સ્વાનુભૂતિયુક્ત સત્પુરુષ એને ગૌણ કરવામાં આવે છે કે એની ઉપેક્ષા થાય છે, ત્યાં જીવ શાસનના વિષયમાં સમજણ ફેર થઈ ગઈ. એ એમ માને છે કે આ બહારના કાર્ય અને જે સમાજમાં આવેલા જીવો તે જીવ શાસન છે, એ ખરેખર જીવ શાસન નથી. જીવ શાસન તો સ્વાનુભવ જ્યાં પ્રગટ થયો ત્યાં સંપૂર્ણ જીવ શાસન છે એની મુખ્યતા હોય તો બાકીનાને જીવ શાસનનો ઉપચાર આવે, એની મુખ્યતા ન હોય ત્યાં બાકીના કાર્યોમાં જીવ શાસન છે એ ઉપચારની યોગ્ય વાત રહેતી નથી. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. 14 ઘટના ભાવો એમાં આવી ગયા ત્યાં તર્ક થવાનું કે એક ચકલા દેડકાને સ્વાનુભવ પ્રગટે જેને કાંઈ સૂક્ષ્મ નથી એને એના સ્વાનુભવમાં 14 બ્રહ્માંડના ભાવ કેવી રીતે આવી જાય કે કેવળ જ્ઞાનની જાતિરૂપ જે શૂન્ય જ્ઞાન પ્રગટ્યું જેમાં જે સર્વજ્ઞ શક્તિના આધારે જે જ્ઞાન પ્રગટ્યું સ્વાનુભૂતિ કોના આધારે
સર્વજ્ઞ શક્તિ
સર્વજ્ઞ શક્તિના આધારે જ્યાં પ્રગટી સ્વાનુભૂતિ ત્યારે એ સર્વજ્ઞતાને પ્રગટ કરશે એ સર્વજ્ઞતાને પ્રગટ કરશે એની જાત એનું મૂળ એનો અંકુર અહીંયા ફૂટ્યો છે તેથી એમ કહ્યું કે એમાં 14 બ્રહ્માંડના ભાવો આવી ગયા અથવા 14 બ્રહ્માંડમાં સારભૂત કોઈ ભાવ હોય તો એ આ સ્વાનુભવનો ભાવ છે 14 બ્રહ્માંડમાં સારભૂત આ ભાવ છે આથી બીજો ભાવ કોઈ સારભૂત નથી 14 બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા એમાં પ્રયોજનભૂત 14 બ્રહ્માંડમાં પણ જે પ્રયોજનભૂત ભાવ છે મોક્ષ માર્ગ શું છે એટલે કે કેવળ જ્ઞાનના કારણરૂપ પરિણામ કેવા છે કેવળ જ્ઞાન કેવું છે કેવળ જ્ઞાનની સાથે સાથે સંપૂર્ણ શુદ્ધ બીજી જે મોક્ષ મુક્ત અવસ્થાઓ છે બધા ગુણોની એ મોક્ષ શું છે એ વગેરે બધું જાણી લીધું કોને જેને સ્વાનુભવ થયો તેને બધું જાણી લીધું એ તીન છોડે તો પણ એને બધું જાણી એને ભાવ ભાષો છે મોક્ષનો એને ભાવ ભાષો છે મોક્ષ માર્ગનો ભલે શાસ્ત્ર આધારે સંગીત નથી શીખ્યો તે પણ સંગીતને સાંભળતા કહે છે કે આ ફલાણો રાગ છે એમ ભલે શાસ્ત્ર આધારે ત્રિયંજ મોક્ષ માર્ગને મોક્ષને નથી સમજ્યો તો પણ એના ભાવને બરાબર સમજ્યો છે એટલે મોક્ષ માર્ગ અને કેવળ જ્ઞાન મોક્ષ વગેરે બધું જાણી લીધું બીજું બધું તો બીજાનું તો કાંઈ પ્રયોજન નથી એટલે ચર્ચા કરતા નથી વગેરે એમાં નાખી દીધું જૈન દર્શનની શૈલી છે કે 9 તત્વો લીધા તો હે ઉપાદેય તત્વનો વિસ્તાર એટલો બધો કર્યો કે હે તત્વમાં ઉભો છે જી તો એના 4 ભંગા કર્યા પુણ્ય પાપ આશ્રવ અને એક જ વાત નહીં એક પરિણામને 4 તત્વ માને છે એટલે એક પરિણામને તત્વ દ્રષ્ટિએ 4 બાજુથી જોયું ઉપાદેય રૂપ જે શુદ્ધ પરિણામ એને સમર નિર્વિરાણ અને મોક્ષ એવા 3 એંગલ થી જોયું એક જ પરિણામને 3 એંગલ થી આ હે અને ઉપાદેય એવા 2 જાતના પરિણામને 9 તત્વમાં 7 સ્થાન આપ્યા 9 માંથી 7 7 સ્થાન એને આપ્યા અજીવ તત્વમાં મોટા આકાશને નાખી દીધું અનંત પરમાણુઓને નાખી દીધા ધર્માસ્તી કાયને અધર્માસ્તી કાયને અસંખ્ય કારણોને નાખી દીધા
બરોબર
એક તત્વમાં 5 જન્મ નાખ્યા આ શું ન્યાય છે આની અંદર કે એક અજીવ તત્વમાં એમ કહ્યું કે આ એક તત્વ કે તમારે 5 જન્મ એક તત્વમાં રહેવાનું છે પેલો એક ભાવ તો કે એમાં 4 ભાગ પડશું એને ખોલવા માટે એ શૈલી છે કે પ્રયોજનભૂત વિષય છે એને ચારે બાજુથી સ્પષ્ટ કરે છે અપ્રયોજનભૂતને વગેરે કહીને મૂકી દે છે અહીંયા વગેરે કહી
દીધું
14 બ્રહ્માંડના ભાવોમાં મોક્ષ માર્ગ કેવળ જ્ઞાન મોક્ષ આ બધું પ્રયોજન છે તો બધું જાણી લીધું બાકી બધું વગેરે વગેરે એમાં નાખી દીધું કે વગેરે બધું જેને સ્વાનુભવ પ્રગટ થયો છે એને બધું જાણી લીધું છે અથવા એને મહાવિવેક પ્રગટ્યો છે એના માનવીક પાસે બીજું કોઈ બુદ્ધિશાળી વધારે વિવેક કરી શકે છે એ વાત રહેતી નથી.
શાસ્ત્ર માં આધાર ન મળે અને જ્ઞાનીને પૂછી નહીં કે
એ શાસ્ત્ર આધાર છે. મોક્ષ માટે જ્ઞાની કહે તે
શાસ્ત્ર આધાર. શાસ્ત્ર
આધાર એમ કહેતા મને આવેલા સમજો તારે ગુરુદેવ પ્રત્યે બહુમાન છે. ત્યારે એમ કહેતા કે આજે બપોરે 12 વાગે ગુરુદેવ એમ કે આ સૂર્ય નથી માથે તપતો પણ ચંદ્ર તપે છે. એમ કે આ સૂર્ય નથી ઉગ્યો પણ ચંદ્ર છે. તો અમે એમ કઈ હાજી
બરોબર
એમ કહે કે આ કાગડા ના સમય દર્શન શું છે એટલે એને નમસ્કાર કરવાનો એવો વિષય છે. પ્રશ્ન એ થવા લાગ્યો છે કે કોઈ જ્ઞાનીની એવી વાત હોય કે જે બુદ્ધિમાં ન બેસતી હોય, આપણે બુદ્ધિ ના પાડતી હોય તો આ વાત બરાબર લાગતી નથી. બુદ્ધિમાં બેસતી બુદ્ધિમાં તો ત્યાં મુમુક્ષુ જીવની શું ફરજ છે? એવી સ્થિતિમાં મુમુક્ષુ જીવની શું ફરજ છે કે એવી સ્થિતિમાં એની એ ફરજ કે પહેલા એને માન્ય
બરોબર
અને પછી સમજવા માટેનો પ્રયત્ન કરવાનો કે આ બેસતી નથી તો આમાં કેમ નથી બેસતી. હું સમજવા માંગુ છું, કૃપા કરીને મને
સમજાવો.
આ બરાબર નથી અને હું પણ છું બરાબર છે એ વાત સ્વચ્છંદમાં
જાય છે.
બધું જાણી લીધું એમ કીધું. જેને સ્વાનુભવ થયો તેને બધું જાણી લીધું, અપવાદ નથી રાખતા. કેવળ જ્ઞાન નથી થયું એ બધું જાણી લીધું કે કેવળ જ્ઞાનમાં ભેદ પ્રભેદે બધું જણાય છે, અહીંયા અભેદે બધું જણાય છે.
બરોબર
એ વિષય લીધો છે ભગવાન ઉમા સ્વામી અહીંયા તત્વાર સૂત્રમાં કે જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે તેટલો મતિસ્મૃત જ્ઞાનનો વિષય છે. સમ્યક મતિસ્મૃતનો, મિથ્યા મતિસ્મૃતનો,
સમ્યક મતિસ્મૃત.
જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે તેટલો જ મતિ સર્વગુણે ગુણ ગુણેશુ પર્યાયેશુ એમ કીધું છે. સર્વગુણ પર્યાયો પણ સર્વને તો જાણતો નથી, બહુ ઓછો સૂક્ષ્મ છે. તો કે અભેદ પણ એ બધાને જાણે છે, કેવળ જ્ઞાન ભેદથી બધાને જાણે છે, આ અભેદ પણ બધાને જાણે. જેણે કેવળ જ્ઞાનને સ્વીકાર્યું, જેણે કેવળ જ્ઞાનને જાણ્યું, જેને કેવળ જ્ઞાન આવવું હોય એનું જ્ઞાન થયું, એને કેવળ જ્ઞાનના વિષયનું જ્ઞાન થઈ ગયું. જેને એ જ ખબર નથી કે કેવળ જ્ઞાન કેવું હોય, એને કેવળ જ્ઞાનનો વિષય કેવડો ને કેમ હોય એની પણ એને ખરેખર ખબર હોય શકે જ્ઞાય છે. બધા ગ્રંથો થતા જાય છે, ગ્રંથો બનતા જાય છે, થતા જાય. હા, એ આગમન છે. આગમન આગમ એટલે ભાવસૃત જ્ઞાન માંથી નીકળેલી વાણી. શું જે આત્મામાંથી આગમ તો આત્મામાંથી છે. ભાવસૃત જ્ઞાનના નિમિત્તે જે વાણી નીકળી તેને આગમ કહેવાય છે. તો ભાવસૃત જ્ઞાન સહિત જે કાંઈ કહે કે આ આગ હોય તો એ આગમ જ માનવું પડે. અથવા જે આગમના સિદ્ધાંતો છે એમાં પ્રમાણનો વિષય ચાલે છે તો એમાં યુક્તિ આગમ આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, તર્ક પ્રમાણ, અનુમાન પ્રમાણ અને અનુભવ પ્રમાણ એવા 5 પ્રમાણોના નામ છે. અને ત્યાં એમ સિદ્ધાંત સ્થાપિત છે એનાથી કે 5 પ્રમાણોમાં અનુભવ પ્રમાણ બળવાન છે, બાકીના 4 પ્રમાણ એની પાસે બળવાન નથી. તો આગમ પ્રમાણ ને અનુભવ પ્રમાણ બે સામા સામા હોય, ઉભા હોય તો અનુભવી કહે તે પ્રમાણ. શું? કેમ કે એ જ આગમ ને સમજે છે, બિન અનુભવી આગમ ને સમજતો એમ છે. પ્રમાણિક માનતો નથી અથવા આગમ ને સ્વીકારતો નથી એમ સ્પષ્ટ થાય છે.
ભાઈ આગમ પ્રમાણ માગ્યું પછી કે તમે જડ્યું પ્રમાણ જોવા દે જો
પ્રમાણ મળે છે પ્રશ્ન હોય તો વળી બીજી વાત થઈ જાય, પણ જયારે પ્રમાણ મળતું નથી ત્યારે જે અનુભવ પ્રમાણ કહે છે તે જ આગમ પ્રમાણ માનવું રહ્યું, એ સ્વીકારવું રહ્યું. એમ ન સ્વીકારવામાં આવે તો બહુ મોટો અપરાધ થાય. સર્વગુણાંશે સંચિત એમ ત્યાં સ્વામીભાવ થયો ત્યાં સર્વ અનંત ગુણોનો અંશ પ્રગટ્યો. જ્યાં સર્વગુણાંશે સંચિત છે એટલે કે અનંત અનંત ગુણોનો અંશ સમ્યકપણે શુદ્ધપણે જેવો ગુણ છે તેવું જ પરિણમન આંશિકપણે શરૂ થયું, ત્યાં સંકિત થયું છે, ત્યાં સમ્યક્ત્વ ઉપજ્યું છે અને સમ્યક્ત્વ ઉપજ્યું છે ત્યાં સર્વગુણો શુદ્ધપણે પરિણમવા લાગ્યા છે. અનંતમાંથી અનંત તો શુદ્ધ જ પરિણમે છે, પણ કેટલાક મુખ્ય ગુણો જે અશુદ્ધ પરિણમે છે અને જેને લઈને જીવની સંસાર પરિભ્રમણ છે એ ગુણો પણ શુદ્ધપણે
પરિણમવા લાગ્યા,
અંશથી પરિણમવા લાગ્યા. અને આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું. જો લોકાલોકનું સ્વરૂપ છ દ્રવ્યના જ્ઞાનમાં આવી ગયા, છ દ્રવ્ય જ્ઞાનમાં ભલે એના સર્વગુણો અને સર્વપર્યાયોના ભેદોથી ભલે નથી આવ્યા, પણ અભેદપણે તો બધા આવી ગયા. સોનું છે એ સોની સોનાને પરખે છે કે આ સોનું છે ને પિત્તળ નથી, તો સોના સંબંધીના જે મેટલના જે વિજ્ઞાનથી છે મેટલને સમજ્યા હોય એની મેટલિક વિશિષ્ટતાઓ છે એને ભલે સોનીને સમજતો હોય તો પણ એ સોનાને બરાબર સમજે છે, સોનામાં ભૂલ ખાતો નથી. તો એને ધાતુ સંબંધીના વિજ્ઞાનનું ભેદ પ્રભેદોનું જ્ઞાન નહીં હોવા છતાં સોનાનું જે પ્રયોજન ભૂત જ્ઞાન છે એ પર્યાપ્ત છે, એ પૂરતું છે અને એમાં એ ક્યારેય પણ છેતરાતો નથી એમ છે.
બરોબર.
એમ જ્યાં સ્વાનુભવ થયો ત્યાં એને લોકાલોકનું સ્વરૂપ જાણ્યું, ભલે લોકાલોકમાં રહેલા સર્વ દ્રવ્યો એના ગુણ પર્યાયો સહિત ભલે એના ભેદો ન જાણ્યા પણ અભેદપણે એને જાણી લીધો. અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે કે ઉપયોગ તો શુદ્ધાત્મામાં લાગ્યો છે અને આપણે એમ કહ્યું કે એને તો લોકાલોકનું જ્ઞાન થઈ ગયું, જ્યાં ઉપયોગ શુદ્ધ થયો ત્યાં લોકાલોકનું
જ્ઞાન થઈ ગયું,
જ્ઞાન થઈ ગયું તો એ કેવી રીતે થઈ ગયું? તો કે એની લબ્ધિ પ્રગટિ, કેવળ જ્ઞાનની એને લબ્ધિ પ્રગટિ છે અને કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટી હોવાથી એ લબ્ધિને વશે એને એમ કહેવામાં આવે છે કે આખા લોકાલોકનું સ્વરૂપ એને જાણી લીધું છે, કાંઈ બાકી નથી. આમાં કઈ કોઈ વાત અતિશયોક્તિ નથી. કેવી રૂપિયાની જગ્યાએ સવા સોળાના બતાવવા છે એટલી પણ વાત નથી, સપ્રમાણ છે. અધિક જ્ઞાને કહે નહીં, જેટલું જ્ઞાનમાં આવે એટલું કહે એમ છે. એ રીતે વાત છે.
આખા લોકો સાત થતો નવ પદાર્થનું સ્વરૂપ જાણ્યો એમ કહે
આખા લોકો. હા, પણ એમ કે ત્યાં તિરિંજ તો શાસ્ત્ર ગણ્યું નથી નવ તત્વનું, એ તો કે નવ તત્વનું ભાવ ભાષણ છે.
બરોબર.
કેવો જ્ઞાનનું ભાવ ભાષણ છે એટલે કેવો જ્ઞાનનો વિષય એની અંદર સમાવિષ્ટ થઈ ગયો. છ ગ્રહોના નામ આવડતા નથી ને છ ગ્રહ વાળા જૈન શાસ્ત્રો એને વાંચ્યા નથી. થઈ ગયો એને આખા લોકા લોકનું સ્વરૂપ એને અથવા એક વિચાર એ રીતે તર્ક ફેંકવામાં આવે તો એમ ફેંકી શકાય કે આખા વિશ્વને જાણ્યા પછી આખા લોકાલોકને જાણ્યા પછી એ લોકાલોકને જાણવાનું ફળ શું અથવા એ જાણ્યા પછી જીવે જે કોઈ વિવેક કરવો ઘટે તે વિવેક એને પ્રથમ કર્યા છે.
બરોબર.
માત્ર એને લોકાલોકને જાણી લીધા છે. એ રીતે ઘણા પ્રખ્યાતિ વાત સિદ્ધ થાય છે કે આખા લોકના લોકાલોકનું સ્વરૂપ એને જણાઈ ગયું. ગુરુદેવ શ્રી લીધું છે પરમાગમ સારમાં કે ચૌદ પૂર્વધારી જે ન્યાય કાઢે તે ન્યાય તે ચૌદ પૂર્વને ભીણા વગર સમય દ્રષ્ટિ કાઢે.
બરોબર.
પરમાગમ સારમાં એક બોલ આવે છે. ક્યાંથી કાઢે છે? આગમ તો વાંચ્યા નથી. ક્યાંથી કાઢે છે? કે આત્મામાંથી કાઢે છે. એને આગમ ભણવાની અટક એને નથી. આજ્ઞાજીએ ના પાડે. એને બંધન નથી લાગુ પડતું. અને આ શાસ્ત્ર વાંચ્યું છે કે નહીં એ બંધન એને લાગુ પડતું નથી. આખા લોકાલોકનું સ્વરૂપ જણાવ્યું. જે માર્ગે સંકેત થયું તે માર્ગે મુનિપણું કેવળ થશે એમ જણાઈ ગયું. પછી આખા લોકની ચર્ચા નથી કરતી એ વાત છોડી દીધી છે. કેમ કે એ પ્રયોજનનો વિષય નથી. વિસ્તાર ભલે ગમે એટલો થઈ શકે પણ એ કોઈ પ્રયોજનનો વિષય નથી. પ્રયોજનની વાત કરે છે કે જે માર્ગે આ સંકેત થયું જે ઉપાયથી જે રીતથી જે વિધિથી જે પદ્ધતિથી આ સમ્યક દર્શન થયું તે માર્ગે મને દિશા પ્રગટ થશે. તે જ પદ્ધતિથી મને દિશા પ્રગટ થશે અને તે જ વિધિથી કેવળ જ્ઞાન પ્રગટ થશે એમ જણાવી ગયું. એ વાત એને આખે આખી જ્ઞાનમાં
આવી ગઈ.
કેવળ જ્ઞાન સ્વરૂપે આત્માનો આશ્રય થયો અને સમ્યક દર્શન થયું અને ખબર પડી કે આમ જ આશ્રય કરતા મુનિપણોને કેવળ જ્ઞાન આવવાનું છે. આ અંતર્મુખપણાથી કેવળ જ્ઞાન થશે. આ જ અંતર્મુખપણામાં રહેતા રહેતા બધે તમામ પ્રકારને પરિણતિ પ્રગટ થઈ છે એમ જણાઈ ગયું. એવો વિકલ્પ કર્યા વગર એ વાત જણાઈ ગઈ. સ્વાનુભવથી એ વાત જણાઈ ગઈ. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ. અહીંયા તો અનુભવ થયો એ શરૂઆત થઈ. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ. ત્યાં આજ માર્ગે દેશવૃત્તિ પણ મુનિ પણ પૂર્ણચારિત્ર અને કેવળ જ્ઞાન બધું પ્રગટ થશે. પૂર્ણતાનું લક્ષ્ય છે. સંપૂર્ણ શુદ્ધ થવાનું લક્ષ્ય છે. ધ્યેય છે. એ જ માર્ગે પોતે પ્રયાણ કર્યું છે. પરિણમન શરૂ કર્યું છે. અંદરમાં પણ પૂર્ણ ગ્રહનું લક્ષ્ય વર્તે છે. જરા પણ લક્ષ્યવાર પૂર્ણ ગ્રહ જતો નથી અને મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે. હવે શરૂઆત થઈ છે એ આ જ પ્રકારે આવા જ પ્રકારના પરિણમનમાં વૃદ્ધિગત પણ થતા દેશવૃત્તિ પણ એટલે પંચમ ગુણ સ્થાન પ્રગટ થશે. નાસ્તિક દેશવૃત્તિ પણ આનું નામ છે ગુણસ્થાનનું. અસ્થિરથી સ્વભાવની સ્થિરતા જેટલી જેટલી વધતી જશે વિતરાગતા અને શુદ્ધતા જેટલી જેટલી વધતી જશે તેટલું તેટલું બહારમાં અશુદ્ધપણું અને અશુદ્ધપણાના નિમિત્તો છૂટતા જશે. એના એ પ્રકારે આંશિક શરૂઆત જ્યારે થાય છે ચતુર્થ ગુણસ્થાનથી આગળ ચાલતા ત્યારે પંચમ ગુણસ્થાનને દેશવૃત્તિપણાનું નામ આપવામાં આવે છે. એવું દેશવૃત્તિપણું પણ આ જ માર્ગે પ્રગટ થશે. આ જ માર્ગ એટલે આ જ વિધિ પ્રગટ થશે. મુનિપણું એટલે સર્વવૃત્તિપણું. દેશવૃત્તિપણું અને સર્વવૃત્તિપણું મુનિપણું પણ આ જ માર્ગે પ્રગટ થશે. આજ આ જ વિધિ પ્રગટ થશે. મુનિ દશા પણ આ જ વિધિ આવવાની છે અને આ જ વિધિથી પૂર્ણ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર બારમું ગુણસ્થાન અને કેવળ જ્ઞાન તેરમું ગુણસ્થાન અને શુદ્ધ પદ એ બધું આજ વિધિએ પ્રગટ થશે. કોઈ પણ કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એક જ પ્રકારની કાર્ય પદ્ધતિ છે. એક માસ્ટર થી હાથમાં આવી ગઈ, મિથ્યાત્મનું તાળું ખોલી નાખ્યું, હવે આગળ બધું આ જ રીતે કામ ચાલવાનું છે. એમાં બીજો કોઈ પ્રકાર નથી. આ તો શા માટે ખુલાસો કરે છે કે જ્યાં શુદ્ધાત્માની અનુભૂતિ થઈ ત્યાં સંપૂર્ણ જીવ શાસનની અનુભૂતિ થઈ છે એમ. એટલે કેવળ જ્ઞાની ને સિદ્ધપદ પર્યંતની દશા આ સ્વાનુભવ કરતા કરતા પ્રગટ થવાની છે. બીજી કોઈ વિધિથી પ્રગટ થવાની નથી. એટલે અહીંયા સંપૂર્ણ જીવ શાસન છે એમ કહેવામાં આવ્યું. પાછળ કહેનાર નો કઈક અભિપ્રાય છે એ પકડવો જોઈએ. અભિપ્રાય પકડવો જોઈએ. હું ગાથામાં લીધું છું, 15મી ગાથા છે એમાં. સર્વ જીવ શાસન એમ શબ્દ વાપર્યો છે. સંસ્કૃતમાં સર્વ શબ્દ નો અર્થ સમસ્ત કર્યો છે ને. ત્યાંથી જ બેન થઈ ગુજરાતીમાં સંપૂર્ણ શબ્દ વાપર્યો છે. સર્વ કહેતા સમસ્ત કહેતા. સમસ્ત શબ્દ તો ગુજરાતીમાં પણ છે, સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં સમસ્ત શબ્દનો પ્રયોગ છે. પણ અહીંયા સંપૂર્ણ શબ્દ વાપર્યો છે. સંપૂર્ણ જીવ શાસનની અનુભૂતિ છે એમાં. એનું કારણ આ છે. બાદમાં અરવિંદ પરમાત્મા ધન પરમેશ્વર સમૂળ શરણમાં બિરાજમાન હોય તીર્થંકર દેવ, ત્યારે એમ કહેવાય કે સંપૂર્ણ જીવ શાસન ફૂલ્યું ફાયલું છે. ત્યાં શું કહેવાય? સંપૂર્ણ જીવ શાસન ફૂલ્યું ફાયલું છે. લાખો સમ્યક દ્રષ્ટિઓ, લાખો ગુણિયો અને લાખો કેવળીઓ થવા માંડે. ક્રમે ક્રમે થાય છે બધું. પરિણામ સરવાળો પણ એ કાલે થાય એ પ્રશ્ન નથી.
બરોબર.
ક્રમે ક્રમે ત્યાં સુધી બિરાજમાન રહે છે. નવા 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 થતા જ જાય છે ફટાફટ. જેને કોડિયામાં દિવેલીનો વાઘ તૈયાર છે, દીવા પ્રગટવા માગે માંડે છે.
બરોબર.
એટલે દીવા પ્રગટવા માંડે છે. પાણી ખરે છે ફટાફટ ફટાફટ અંદર માલીવાળા થવા માંડે છે. લાખો જીવોને થાય છે ત્યારે એમ કહેવાય છે કે ત્યારે જીવ શાસન ફૂલો ફાયલું છે.
બરોબર.
પછી એ પ્રકાર આ ક્ષેત્રને વિશે બીજે તો ચાલુને ચાલુ રહીએ છીએ. મહાવિદ્યાલયમાં પણ આપણા ભરત ક્ષેત્રમાં અહીંયા કર્મથી તીર્થંકર થાય છે, વચ્ચે આંકડો પડે છે ત્યારે થોડી ઓટ આવે છે. વળી પછી ભરતી આવે છે, પાછી ઓટ આવે છે. ભરતી ઓટ ભરતી ઓટ ભરતી ઓટ થયા કરે છે. પણ જયારે સાક્ષાત ભગવાન બિરાજમાન હોય ત્યારે એમ કહેવાય કે પૂરેપૂરું જીવ શાસન ખુલ્લો ફાયલો છે. એમ અંદરમાં કેવું જ્ઞાન છે ને એ જાતના બહારમાં ગુણ છે. એટલે અંદરના જીવ શાસનનો ઉપચાર બહારના સુયોગો ઉપર આવે છે. વાસ્તવિક એમ છે, એમને વાત નથી. સંપ્રદાય છે તે જીવ શાસન નથી. બીજી રીતે કહીએ તો કે ભાઈ આ દિગંબર સંપ્રદાય છે, શ્વેતાંબર સંપ્રદાય તો જીવ શાસન નથી, પણ દિગંબર સંપ્રદાય જીવ શાસન ખરો કે નહીં? કે નહીં એમ વાત છે. એ રીતે જીવ શાસન નથી. જીવ શાસન એ છે કે જ્યાં જ્ઞાની બિરાજમાન છે, સંપૂર્ણ જીવ શાસન અનુભૂતિ સંપન્ન બિરાજમાન છે, અને એના વિકલ્પ અનુસારની કોઈ બાહ્ય પ્રવૃત્તિ દેવગુરુ શાસ્ત્ર ચાલતી હોય તો ઉચ્ચારથી એને જીવ શાસન કહેવામાં આવે છે. એટલી વાત છે. એ પોતે તો સંપૂર્ણ જીવ શાસન સ્વરૂપ છે. એ રૂપ છે શું? એ સ્વરૂપ છે. એ તો આચાર્ય ભગવાન કહે છે. એક ઓથેન્ટિક વાત છે. ભગવાન કુંતુંડાચાર્યના આધારભૂત વચન છે. બીજા કોઈ કહી આવ્યો તો લોકો માનવા તૈયાર ન થાય. પણ આ તો કુંતુંડાચાર્ય દેવના આધારભૂત વચન છે. અને અમૃતચંદ્રાચાર્ય જે એના ઉપર લીધી સંસ્કૃત ગાથા રચી એટલે એમના પણ આધારભૂત વચન છે. સજાતીય સંબંધો નથી પણ નિમિત્ત નિમિત્તિક સંબંધ પણ એ બધા સજાતીય સંબંધ છે. રજસ પ્રશ્નસ્ય અનન્યસ્ય નિયતસ્ય અવિશેષસ્ય સંયુક્તસ્ય ચ આત્મનામ અનુભૂતિ અખિલ શબ્દ વાપરે સ્વયં આત્મત્વાત કેમ કે શુદ્ધ જ્ઞાન પોતે જ અહીંયા આત્મા રૂપે થયું છે અથવા સ્વપણે અનુભવાતું શુદ્ધ જ્ઞાન તે જ આત્મા છે એ આત્માનો અનુભવ હોવાથી જો પોતાનો આત્મા એક બીજી રીતે ન્યાય લાગુ પડે છે કે જે જો પોતાનો પરિપૂર્ણ આત્મા જેમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો પડી છે અનંતી પરમાનંદની પર્યાયો પડી છે અરે અનંતી સિદ્ધપદની પર્યાયો પડી છે એવો જે આત્મા એનો અનુભવ થયો તો પછી એને અપૂર્ણ અનુભવનો વિષય અપૂર્ણ છે. તમે અનુભવને અપૂર્ણ કહી શકો ચોથા ગુણ સ્થાને પણ અનુભવના વિષયમાં અપૂર્ણતા લાવી શકશો તો પછી અનુભવ તો એનો થયો છે માટે સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ છે. આમ વાત છે બહુ સરસ. હવે બેસે
ને
પૂરેપૂરો આત્મા જેમાં આનંદી સિદ્ધની પર્યાય પડી છે અરે એક સિદ્ધ પર્યાયનો તો હિસાબ લાગતો નથી અનંતમાં ભાગે છે એવું જે અનંત સિદ્ધ પર્યાયનો ધણી જે અક્ષય પાત્ર છે અનંત સિદ્ધ પર્યાયનો ક્ષય નથી થતો એનો અનુભવ તે સમસ્ત જીવ શાસનનો અનુભવ છે. હવે તો કઈ એમાં સંતાવ્યું તર્ક લેવું નથી
બરોબર
જ્ઞાન તો ઘણું છે પોતાની શક્તિ હોય એટલું કાઢે જ્ઞાન તો આચાર્ય મહારાજ નું ઘણું છે. એ સૂત્ર જેવું વચન આપી દીધું અહીંયા શું અખિલ શબ્દ વાપરો છે બીજા કેટલાક દ્રષ્ટાંત આપે છે આ વિષય નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમા ખ્યાલમાં આવે એમ લીધું પહેલા ચંદ્રનો દ્રષ્ટાંત લીધો છે બીજના ચંદ્રને જોઈને આખા ચંદ્રનો ખ્યાલ આવે છે કે આખો ચંદ્ર કેવો કેવડો હોય એમ અંશ ઉપરથી અંશીનો ખ્યાલ આવે છે એમ કહે છે. ગળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે બંબીથી ચપ્પાથી એક થોડો કેટલો
નમૂનો
એક પૈસાકાર ગળ ચાખે આખો રવો સ્વાદમાં આવો છે એનો વિશ્વાસ બરાબર આવે છે ત્યાં દ્રષ્ટાંતમાં તો જુદા જુદા દ્રેગ અને આ તો એક જ દ્રેગ, કેમ કે સેમ્પલ થી રવો જુદો છે, વળની કણી થી રવો
જુદો
જુદો છે, ને આ તો અનુભવી થી અનુભવ થી અનુભવી જુદો ફેર છે. એમ કે સિદ્ધાંત ની અંદર આટલો ફેર છે કે સિદ્ધાંત વધારે સજ્જડ છે, દ્રષ્ટાંતમાં એની પાસે ઓછું પડે છે, દ્રષ્ટાંત પૂરું પડતો નથી. હું જે પોતે કહેવા ધારે છે એમાં દ્રષ્ટાંત પૂરું નથી પડતો. હા, જુદા જુદા દ્રવ્યો છે, આ બિંદુ છે, આ નમૂનો કણ છે કે ભાઈ આટલી કણી લીધી તો એ કણી નાખો રહો તો જુદા છે, છતાંય તે આખા રહેવાનો ખ્યાલ આવે છે. તો આ તો પછી કે અનુભવી અને અનુભવ જુદા રહેતા અભેદ ભાવે અનુભવ થાય છે, કે અનુભવી ને અનુભવ જુદા રહેતા નથી. તો પછી અહીંયા તો અખંડ દ્રવ્યની વાત છે, ત્યાં તો ખંડ ખંડ એક કટકો જુદો, આખો પદાર્થ આખો રહેવો જુદો, એમ ખંડ વાત છે. અહીંયા ખંડ પડતો નથી, નમૂનામાં અને આખામાં અહીંયા ખંડ પડતો નથી, અખંડ ભાવે અનુભવ છે. એમ જો ત્યાં દ્રષ્ટાંતમાં તો જુદા જુદા દ્રવ્ય અને આ તો એક જ દ્રવ્ય, પોતે એક જ દ્રવ્ય, અનુભવમાં તો પોતે એક જ દ્રવ્ય છે, ત્યાં બે દ્રવ્યપણાનો વિષય નથી. માટે સંકેતમાં 14 બ્રહ્માંડના ભાવો આવી ગયા, સંકેતમાં 14 બ્રહ્માંડના ભાવ આવી ગયા, ભાવ બ્રહ્માંડના ભર્યા, સમયસારની સ્તુતિ કરી હતી. તો જે સમયસારનો દ્યોતક છે અથવા કહેનાર છે એવો જે ગ્રંથ શાસ્ત્ર પરમાગમ, એમાં બ્રહ્માંડના ભાવો આવી ગયા અને સમયસાર શુદ્ધ આત્માને એના અનુભવમાં પણ બ્રહ્માંડના ભાવ
આવી ગયા.
આવી ગયા 144, 143, 144 સ્વાનુભવને સમયસાર કીધો છે. આજ સમયસાર છે, આજ આત્મખ્યાતિ છે એમ કહી દીધું. આત્મખ્યાતિ આત્મપ્રસિદ્ધિ ટીકાનું નામ આપ્યું છે, અહીંયા અનુભવ થયો તો એ નામ અહીંયા લગાડ્યું કે આ આત્મખ્યાતિ છે. આ અનુભવ કહેવા માટે આ ટીકા કરું છું એમ કે ગજબ કામ છે. માટે સંકેતમાં 14 બ્રહ્માંડના ભાવો આવી ગયા. હવે 14 બ્રહ્માંડના ભાવ જે સંકેતમાં આવી ગયા, હવે શું આથી આગળ તારે કહેવું છે કે આથી હવે કઈ કહેવાની જગ્યા રહેતી નથી. એ જ માર્ગે કેવળ, એ જ વિધિ એ કેવળ પ્રગટ થશે, બીજી કોઈ કાર્ય પદ્ધતિ નથી. એમ પણ એને સંકેત પ્રાપ્ત થનારને પ્રતીતિ આવી ગઈ કે કેવળ આ માર્ગે થવાનું છે, કેવળ કેવળ દશા આ માર્ગે પ્રગટ થશે, કેવળ શુદ્ધ દશા આ માર્ગે પ્રગટ થશે એવું એને પ્રતીતિમાં આવી ગયું છે. એરોપ્લેનમાં બેસે છે માણસ મુસાફરી કરે છે, એરોપ્લેન નું જ્ઞાન છે, છતાં એને વિશ્વાસ છે કે આ મશીનરીમાં અત્યારે ક્યાંય ખોટકો નથી. એને ખબર પડે બે ફરો ન બેસે, તો ઉપર ગયા પછી ગડબડ થવાની છે, બે કોઈ એને એનો વિશ્વાસ છે. એને તો કોકપીટમાં જવા જ મળતું નથી, પણ વિશ્વાસ છે કે આ મશીનરીમાં ખોટકો નથી, પેટ્રોલ પૂરેપૂરું ભરેલું છે, દર જતા ખૂટી પડવાનો નથી, અને તોય કંઈક થવું હોય તો આમ થાય. છતાં વિશ્વાસથી જિંદગીના જોખમે 25,000 ફૂટ 40,000 ફૂટ ઉપર ગયા પછી એનાઉન્સ કરે છે કે અત્યારે 40,000 ફૂટ ઊંચે ઉડીએ છીએ, આ બળી જાય છે મારામાં અનંત સામર્થ્ય છે, પેટ્રોલ પૂરેપૂરું ભરેલું છે, ખૂટે નહીં એવું, ઓલું તો ફરીને પૂરવું પડશે, અહીંયા ખૂટે એટલું
નથી,
પૂરેપૂરું સામર્થ ભર્યું છે અને અનંત ગુણોની મશીનરી વ્યવસ્થિત છે. અનાદિ અનંત નિયત મારું સ્વરૂપ છે. આ નિયતનો તો એને અનુભવ છે, અબધ સ્પષ્ટ નિયતનો તો એને
અનુભવ,
આખા આત્મામાં અનંત ગુણોની મશીનરી તદ્દન વ્યવસ્થિત છે, અખૂટ સામર્થ્ય ભર્યું છે, એને અવિશ્વાસ આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સ્વાનુભવથી વિશ્વાસ આવે છે, એરોપ્લેનમાં સ્વાનુભવથી નથી બેસતો, એની કઈ બટન ની ખબર નથી કે કોઈ બટન દાબે તો હું થાય, છતાં વિશ્વાસથી બેસે છે. જિંદગીનું જોખમ તો ખરું કે નહીં, ઉપરથી પડે તો કે આજ કોઈ હાજર રહે નહીં, સિવાય કે આજ આવ્યું છું એટલું બીજી વાત છે, બાકી તો વાત પૂરી જ થાય છે, છતાં એટલા વિશ્વાસથી બેસે છે. અહીંયા એમ કહે છે સમ્યક દ્રષ્ટિને કેટલો વિશ્વાસ હોય કે 14 બ્રહ્માંડ ફરી જાય તો એના વિશ્વાસમાં ફેર પડતો નથી. ઘણા લોકો આવીને એમ કે સાહેબ આમ ન થાય, આમ જ થાય ને આમ સાહેબ ન થાય, એ અમારા અનુભવના વિષયમાં, અમારા પરમાર્થના વિષયમાં અને અમારા સમજણના વિષયમાં તારી સમજણ કામ આવે એવું નથી. કેટલો વિશ્વાસ હોય છે જોવાની ખૂબી છે, સામાન્ય માણસ ને આટલો વિશ્વાસ આવે છે તો જિંદગીનું જોખમ એને લાગતું નથી, તો જ બેસે છે. તો જેને સ્વાનુભવ થાય એને વિશ્વાસ કેટલો, કે બે હદ વિશ્વાસ હોય છે એનો, એનો કોઈ હદ નથી, એની કોઈ લિમિટ નથી,
બરોબર,
એવો બે હદ વિશ્વાસ છે. પરમેશ્વર જેને જૈનનું કેવળ જ્ઞાને જોતું નથી એને હવે તું શું દેવાનો છું, જેને મોક્ષે જોતો નથી અને જૈનનું કેવળ જ્ઞાન પણ જેને જોતું નથી એને હવે તો શું દેવાનો હતો, અમે તો લેવા દેવાની કડાકૂટ માંથી છૂટા થઈ ગયા
છીએ.
કે કેવળ જ્ઞાન સંપન્ન મારું સ્વરૂપ છે, અનંત કેવળ જ્ઞાન ની પર્યાય નો પિંડ જ હું છું, એનો એનો વિશ્વાસ કેટલો છે કે કોઈ પરમાત્મા ની પાસે દીનતા કરવાનો પ્રશ્ન નથી. ઠીક, મને કઈક આપજો, ભક્તિ આવે ત્યારે એના જેવી કોઈ ભક્તિ નો આવે પછી, પણ એને ખબર છે કે આ એક રાગ દશામાં રહી ગયો છે તે થઈ જાય છે, બાકી મારું સ્વરૂપ એ મારું સ્વરૂપ ને મારો અનુભવ એ મારો અનુભવ છે, એની પાસે બધું રહે છે. સચિન નથી એની પાસે કહેવાનો મતલબ એ છે, ભાષા એવી આવી છે વિશ્વાસમાં કોકને એમ થાય ન સમજે એને, કોકને એટલે ન સમજે એને એમ થાય કે આવું તો કેમ બોલ્યા હશે, આવું બોલાય એમ, મસ્તીમાં એવી બધી વાતો છે, એવી બધી મસ્તીની વાતો છે.
ભક્તિની જયારે વાત કરો છો આપ ત્યારે એમ લાગે છે કે ભક્તિની જ વાત હતો, ઉતરી ગયા લાગે છે મસ્તીમાં, અને આપ જે આ વાત કરો છો એવો પ્રશ્ન થાય છે.
બે ભાવો સાધક દશામાં સાથે હોય છે, બે પ્રકાર ઉપજે છે, જે ભાગ રહી ગયો છે એમાં આવો પ્રકાર
ઉપજે
અને આ બાજુનો આવો પ્રકાર હોય, એવો પ્રકાર જો ન હોય તો એ જે હેઠળનો પ્રકાર હોય એ યોગ્ય નથી, એમ છે એને સીમા મૂળ પડે છે,
બરોબર.
એ જ માર્ગે કેવળ આ તો એ જ માર્ગે કેવળ છે ચાર શબ્દો, પણ પાછળ વિશ્વાસ કેટલો છે એમ જેમ બતાવું છે. ભાષા ભલે સાદી છે અને બહુ આડંબરવાળી નથી, સાદી છે એટલે બહુ આડંબરવાળી નથી, પણ પાછા અનુભવ તો એટલો બેહદ વિશ્વાસપૂર્વક અનુભવ છે. જે વંશ પ્રગટ્યો તેમ જ પૂર્ણતા પ્રગટે, જો વાપરો છે ને, જે વંશ પ્રગટ્યો તેમ જ હવે પૂર્ણતા પ્રગટશે, અને પ્રગટશે પ્રગટશે ને પ્રગટશે, એમાં કોઈ ભેદ નથી એમ છે. એટલી બધી પ્રતીતિ હોય છે, ગુરુને તો એમ કહેતા બહુ શરૂઆતના પ્રવચનમાં આત્મધર્મના કે સંકીર્તિની તો મોક્ષ પોતાના નિજપૂર્ણતાની મોક્ષની પ્રતીતિ આવે એમાં શું નવાય છે, પણ આ સમ્યક દર્શનની ને સમ્યક દર્શનના વિષયભૂત આત્માને ને રુચિથી સાંભળનાર મોક્ષો હોય તો એ સાંભળનારને અંદરથી મોક્ષના ભણકારા આવે, કાઠિયાવાડી ભાષામાં મોક્ષના ભણકારા આવે એમ. હિન્દીમાં શું કે ભણકારાને ભણકારા જ કે છે, ભણકારા આવે અંદરથી મોક્ષના ભણકાર આવે એટલે શું આવે ખબર છે કે હું નક્કી મોક્ષ પામવાનો છું એમ એને લાગ્યા કરે, તો વિકલ્પ આવે એમને એમ એને લાગે, જેમ ઠંડી લાગે ગરમી લાગે મનુષ્ય છું એમ લાગે છે, રાગી છું એમ લાગે છે, ગ્રસ્તી છું એમ લાગે છે, એમ મોક્ષ થઈ જશે એમ લાગે છે. વિકલ્પ આવો એક વાત છે, લાગવું એ બીજી વાત છે. એવું ભાષણ આવે છે રુચિમાંથી, એવું ભાષણ આવે છે. જે વંશ પ્રગટ્યો તેમજ પૂર્ણતા પ્રગટશે, માટે શુદ્ધની અનુભૂતિ એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ આ દોહરાવી છે વાત. એ વાત ઉપર આ વિસ્તાર કર્યો છે, એ વાતને જે પ્રારંભ કર્યો છે વિષયનો એને ફરીને એના ઉપર વજન આપે છે કે માટે શુદ્ધ લયની અનુભૂતિ એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ. ત્યાં અર્થાત શબ્દ હોય અર્થાંત, અર્થાંત એટલે કે એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જીવશાસનની અનુભૂતિ છે. અહીંયા અખંડ પરિપૂર્ણ જીવંત જીવશાસન આ છે, આ જીવશાસનનું સ્વરૂપ છે. અને અહીંયા જીવ શાસન છે એ સમજાયા પછી જીવ શાસન બાકીનું સમજાય છે. વિસ્તાર વાળું જે બાહ્ય વિસ્તાર વાળું જીવ શાસન છે એ પછી સમજવામાં આવે છે. એ વાત જે શરૂઆતમાં લીધી છે એ જ વાત અહીંયા ફરીને લીધી છે પાછી, કેમ કે વાત કહેવા માટે આટલો વિસ્તાર કર્યો છે. ખુલાસો તો આવી જાય છે બધામાં કેવળ જ્ઞાન પર્યંતનો. અપરિણામી જેને અપરિણામી થી પણ આપણે જાણીએ છીએ, ધ્રુવ દ્રવ થી જાણીએ છીએ, પરમ પરિણામી ભાવથી જેને સમજવામાં આવે છે. એ બધા વાચક છે, વાચ્ય તો એક જ છે. નિજ આત્મદ્રવ એની દ્રષ્ટિ એ શું ચીજ છે, કેમ થાય અને એનો વિષયભૂત આત્મા કેવો છે એ વિષય ખોલે છે. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રની અંદર એ વિધાન છે, આશ્રય લેવો તે વિધિ છે અને એ વિધિમાં કથનને વિધાન કરવામાં આવે છે. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ફરમાન કર્યું છે, વિધાન કર્યું છે એટલે
ફરમાન.
ભગવાન જીનેશ્વર દેવનું આ ફરમાન છે કે તું અપરિણામી એવા નિજ પરમાત્મા દ્રવ્યનો આશ્રય કર. આશ્રય બીજાનો કરતો હોવાથી, દેહાદી અને રાગાદી ભાવોનો આશ્રય કરતો હોવાથી એમ કહેવામાં આવે છે કે અસ્થાનમાં તે આશ્રય કર્યો છે, એનું ફળ સંસાર અને પરિભ્રમણ છે, એ આશ્રય છોડો, એ નાસ્તિથીમાં છે. અને શુદ્ધ આત્માનો આશ્રય કર, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કર. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક, અખંડ જ્ઞાયક પદ, અખંડ શુદ્ધ ચૈતન્ય પદ એને અપરિણામી એમ કહ્યો. અપરિણામી એવા એટલે એટલા માટે શબ્દ વાપર્યો, આ શબ્દ સાંખ્યની અંદર વેદાંતની અંદર વધારે વાપર્યો છે. કેમ કે ત્યાં પરિણામની માન્યતા નથી, એટલે વસ્તુને અપરિણામી માનવામાં આવે છે. ત્યાં વિશેષપણે એ શબ્દનો પ્રયોગ થયો છે. મૂળ તો એ વાત દિવ્યધ્વનિમાંથી ઉપજેલી અને ભૂલથી બીજી રીતે પકડાયેલ અને એને મતાંતર ઉત્પન્ન થયેલો. પણ અપરિણામી શબ્દ કહેતા જેને પરિણામથી જુદાપણું છે, અથવા જેને પરિણામ નથી તે અપરિણામી, જેને પરિણામ નથી તે અપરિણામી. પરિણામનો વિભાગ જુદો, અપરિણામનો વિભાગ જુદો, અપરિણામીનો વિભાગ જુદો એમ કેમ છે? એક સમયના પરિણામની એકત્વ બુદ્ધિ એ મિથ્યાત્વ છે અને સંસાર છે. જે મોક્ષ નો સમ્યક દર્શન નો મોક્ષ માર્ગ નો વિચાર કરે છે એ બધા પરિણામોનો વિષય છે. પણ એ બધા પરિણામ તો એવા છે, સમ્યક દર્શન મોક્ષ માર્ગ અને મોક્ષના પરિણામ એવા છે કે જેમાં એનો આશ્રય નથી એવા પરિણામ છે. જેમાં જે પરિણામને પોતાનો જ આશ્રય નથી પણ અપરિણામીનો આશ્રય છે એવા એ બધા પરિણામ છે.
બરોબર.
તો જેને પરિણામનો આશ્રય વર્તે છે એ કદાચિત પણ ભૂલથી પણ સમ્યક દર્શન કે મોક્ષ માર્ગ મુનિપણો કે કેવળ જ્ઞાનનો વિચાર કરતા અને તે તે દશાઓ શુદ્ધ પવિત્ર અને મહિમાંત દશાઓ હોવાથી એનો મહિમા કરતા પરિણામ ઉપરથી વજન ઉઠાવી લેવાનું છે ભૂલ તો નથી ખાતો ને. આ વાત ઉપર એમનો મુખ્ય દ્રષ્ટિકોણ છે. એમના જે કથમનો મુખ્ય દ્રષ્ટિકોણ છે એ આ જગ્યાએ છે. એ દ્રષ્ટિ જો તમે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ વાંચો તો તમને એમ થાય બહુ સુંદર દ્રષ્ટિકોણ કુદરતી વ્યક્ત થયો છે. એમનો એ પરિણામનો એક પ્રકાર જ એવો હતો કે જેથી એ વાત વારંવાર કહેતા હતા પોતાના પરિણામને અનુસરીને અનુલક્ષીને. તો ત્યાં સુધી એમને એ વાત લીધી છે કે ભલે આ બધી શુદ્ધ પર્યાયો છે પણ એ શુદ્ધ પર્યાય તો ત્રિકાળીના આશ્રય પ્રત્યે છે, એટલે એનો મહિમા ભલે શાસ્ત્રમાં કરવામાં આવે અમે કદાચ કરીએ અમારા મોઢેથી તો પણ એ વાત તો રાખીને છે કે તારે જે પર્યાયનું એકત્વ પર્યાયની મુખ્યતા અને પર્યાય આશ્રિતપણું જે વર્તે છે એને દ્રઢ કરવાની તો જરાય પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ.
બરોબર.
એ ધ્યાનમાં રાખીને આ વાત છે. લલચાઈને તું તારી પદ્ધતિને દ્રઢ નહીં કરી લેતો કેમ કે પર્યાય આશ્રિત પણ એ તારી કાર્ય પદ્ધતિ હજી ચાલુ છે, એ પરિણામ હજી તારું ચાલુ છે અને એ તો બદલવાનું છે. એ વિષય અહીંયા દ્રવ દ્રષ્ટિના બોલ માની છે. સીધો બોલ ની શરૂઆત અહીંથી કરી છે, આશ્રય થી બોલ ની શરૂઆત કરી છે. અપરિણામીનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. સત્શાસ્ત્રોની અંદર આ વાત છે. આશ્રયનો જ્યાં પ્રકરણ છે ત્યાં આ જ વાત છે, ત્યાં કોઈ બીજી વાત નથી.